આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મથુરાના ગોવર્ધનમાં દાંગટી મંદિરમાં દર્શન કર્યા, પરંપરાગત ગોવર્ધન પરિક્રમા પણ કરી. આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે નાગરિકોને વનોરક્ષણ અને વન્યજીવનનું સંરક્ષણ કરવા અપીલ કરી. કોંગ્રેસ પાર્ટીએ આસામ વિધાનસભા ચૂંટણી માટે 7 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક કેમ્પ વિક્ટરીને લક્ષ્ય બતાવતીની હુમલો કરાયો અને દેશભરમાં આનંદ અને ધાર્મિક મહત્વ સાથે ઈદની ઉજવણી. સમાચાર વિગતવાર. ઉત્તરપ્રદેશના મુલાકાતને ત્રીજા અને અંતિમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મથુરા જિલ્લાના ગોવર્ધનમાં દાંગટી મંદિરે દર્શન કરીને પ્રાર્થના કરી અને પરંપરાગત ગોવર્ધન પરિક્રમા પણ કરી. રાષ્ટ્રપતિ મુર્મુની ઉત્તરપ્રદેશની 3 દિવસીય મુલાકાત ગુરૂવારે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના દર્શન સાથે શરૂ થઈ હતી. ત્યારબાદ તેમણે ઇસ્કોન મંદિર અને વૃંદાવનમાં પ્રેમ મંદિરમાં પ્રાર્થના કરી. રાષ્ટ્રપતિએ ગઈકાલે રામકૃષ્ણ મિશન સેવાશ્રમના નવા એન્કોલોજી બ્લોકનું પણ ઉદ્ઘાટન કર્યું, જેનો હેતુ પ્રદેશમાં કેન્સર સંભાળ સુવિધાઓને મજબૂત બનાવવાનો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે સરહુલ પર્વના અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે સરહુલ પર્વ વૃક્ષો પર નવા ફૂલોના આગમન પર આ તહેવાર ઉજવવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે આ તહેવાર આદિવાસી સમુદાયની સામૂહિક ચેતના અને પ્રકૃતિ સાથેના તેમના સંબંધને પણ દર્શાવે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને શુભેચ્છા પાઠવી હતી કે આ તહેવાર દરેક ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી મહારાષ્ટ્રની 2 દિવસીય મુલાકાતે પહોંચ્યા. તેમની મુલાકાતના પહેલા દિવસે તેઓ નાગપુરમાં મહર્ષિ વ્યાસ ઓડિટોરિયમ ખાતે ભારતીય યુવા સંસદના 29મા રાષ્ટ્રીય સત્રના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ રતન ટાટા મહારાષ્ટ્ર રાજ્ય કૌશલ્ય યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મુંબઈમાં 64મા જૈન દીક્ષા સમારોહમાં હાજરી આપશે. તેમની મુલાકાતના બીજા દિવસે શ્રી રાધાકૃષ્ણન પુણેમાં નિસર્ગોપચાર આશ્રમના સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપશે. આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે નાગરિકોને વનોનું રક્ષણ કરવા અને વન્યજીવનનું સંરક્ષણ કરવાનો સંકલ્પ લેવા અપીલ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જંગલો ફક્ત શોષણ માટે નથી, પરંતુ તે પોતાનામાં જીવન છે જેનું રક્ષણ અને જાળવણી કરવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2012માં 21 માર્ચને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ વર્ષની થીમ વન અને અર્થતંત્ર છે, જે આર્થિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં જંગલોની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
નેચર સે બઢકર કે કુછ નહીં હૈ. હમારી ભી જો કલ્પના નિકલતી હૈ નેચર સે હી નિકલતી હૈ. હમારા જો રિસોર્સ બેસ હૈ વો નેચર હી હૈ. કે હમ જિસ સિવિલાઇઝેશન મે રહ રહે હૈ યે એનર્જી બેસ્ડ સિવિલાઇઝેશન હૈ. આપ મનુષ્ય કે જીવન મે સે એનર્જી કા પાર્ટ હટા દીજીએ તો 2/3 હ્યુમેનિટી ભી ટિક નહીં પાયેગી.
કોંગ્રેસ પાર્ટીએ આસામ વિધાનસભા ચૂંટણી માટે 7 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ જલુકબારથી બિદિશા નિયોગ, વિશ્વનાથથી જયંત બોરા અને હેલાકાંડી વિધાનસભા મતવિસ્તારથી રાહુલ રોયને ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ રાજ્યમાં તેના સાથી રાયજોર દળ માટે 11 બેઠકો ફાળવી છે. 126 સભ્યોની આસામ વિધાનસભા માટે 9 એપ્રિલે મતદાન થશે. મતગણતરી 4મેના રોજ થશે. ગુજરાત સરકાર આવતા અઠવાડિયે રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા બિલ પર ચર્ચા કરવા માટે સજ્જ છે. નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેનો વ્યાપક અહેવાલ સુપ્રત કર્યા બાદ બુધવારે રાજ્ય મંત્રીમંડળે યુસીસીના અમલીકરણને મંજૂરી આપી હતી. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે આવતા અઠવાડિયે આ બિલ પર વિધાનસભામાં વિગતવાર ચર્ચા થશે. આ બિલ માટે 209 પાનામાં વિગતવાર નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. આ બિલની મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં દરેક લગ્નની નોંધણી ફરજિયાત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પારસી નવા વર્ષ નવરોઝ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે દરેકને સમૃદ્ધિ અને આનંદથી ભરેલું વર્ષ મળે તેવી શુભેચ્છા પાઠવી છે અને દરેકના સારા સ્વાસ્થ્ય અને તેમની બધી આકાંક્ષાઓની પરિપૂર્ણતા માટે પ્રાર્થના કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળ એનબીએ દેશભરમાં આવી પ્રજાતિઓ દ્વારા ઉભા થતા વધતા પર્યાવરણીય અને સામાજિક આર્થિક જોખમોને પહોંચી વળવા માટે આક્રમક એલિયન પ્રજાતિઓ પર એક નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ નિર્ણય રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા સ્વતઃ કાર્યવાહી બાદ લેવામાં આવ્યો છે, જેમાં મૂળ જૈવ વિવિધતા, મુખ્ય ઇકોસિસ્ટમ, કૃષિ ખાદ્ય સુરક્ષા અને માનવ અને વન્યજીવન સ્વાસ્થ્ય માટે આક્રમક એલિયન પ્રજાતિઓના ગંભીર જોખમોને રેખાંકિત કરવામાં આવ્યા છે. ઇરાકની રાજધાની બગદાદમાં છેલ્લા કેટલાક દિવસોમાં ડ્રોન અને રોકેટ હુમલામાં વધારો જોવા મળ્યો છે, જેમાં આજે બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક કેમ્પ વિક્ટરીને લક્ષ્ય બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર આ હુમલાથી ભીષણ આગ લાગી હતી, જેનાથી આકાશમાં ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. ઇરાકમાં ઇસ્લામિક પ્રતિકારના બેનર હેઠળ કાર્યરત જૂથો સહિત ઇરાન સમર્થિત લશ્કરી જૂથોએ જવાબદારી સ્વીકારી છે અને બેઝને યુએસ લશ્કરી અને લોજિસ્ટિક્સ હબ તરીકે વર્ણવ્યું છે. દેશભરમાં આજે ઈદ ઉલ ફિત્ર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર પવિત્ર રમઝાન મહિનાના સમાપન પ્રતીક છે. આજે મુસ્લિમ બિરાદરો ઈદગાહ અને મુખ્ય મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદ ઉલ ફિત્રની નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. સાંભળીએ એક અહેવાલ.
समूचे देश में आज सुबह से ही ईद की रौनक दिखाई दे रही है. मस्जिदों और ईदगाहों में बड़ी संख्या में लोग एकत्र होकर अमन, शांति और खुशहाली की दुआ कर रहे हैं. इधर दिल्ली में जामा मस्जिद, फतेहपुरी मस्जिद और शाही ईदगाह में मुख्य नमाज अदा की जा रही है. ईद उल फित्र रमजान के पवित्र महीने के समापन का प्रतीक है. इसमें मुसलमान रोजा रखकर आत्म संयम और इबादत करते हैं. एक दिन पहले चांद दिखने के बाद ईद की शुरुआत होती है. नमाज के बाद लोग एक दूसरे को गले मिलकर ईद की मुबारकबाद देते हैं.
ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડા અને કરા પડવાની સાથે વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મરાઠવાડા, કર્ણાટક, તેલંગાણા, અરૂણાચલ પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, તમિલનાડુ અને પુડુચેરીમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી પણ કરી છે. આઈએમડીએ જણાવ્યું હતું કે આજે ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દરમિયાન કેરળ અને માહીમાં આવતીકાલ સુધી ગરમ અને ભેજવાળી હવામાન સ્થિતિ રહેવાની સંભાવના છે. સરકારે સ્થાનિક ઉત્પાદન અને વધતી માંગ વચ્ચેના અંતરને દૂર કરવા માટે આયાત વધારીને દેશભરમાં ખાતરોની પર્યાપ્ત અને સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. રસાયણ અને ખાતર મંત્રાલયે માહિતી આપી છે કે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે. યુરિયાની આયાત 48.70 લાખ ટનથી વધીને 89.30 લાખ ટન થઈ ગઈ છે, જ્યારે ડાય એમોનિયમ ફોસ્ફેટની આયાત 43.9 લાખ ટનથી વધીને 60.16 લાખ ટન થઈ ગઈ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ખાતરની જરૂરિયાતોનું મૂલ્યાંકન કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યોને સાથે પરામર્શ કરીને કરવામાં આવે છે. મૂલ્યાંકનમાં કુલ પાક વિસ્તાર, સિંચાઈ કવરેજ, ભૂતકાળના વપરાશના વલણો અને જમીનના સ્વાસ્થ્યના આધારે પાક મુજબ પોષક તત્વોની જરૂરિયાતો જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મથુરાના ગોવર્ધનમાં દાંગટી મંદિરમાં દર્શન કર્યા, પરંપરાગત ગોવર્ધન પરિક્રમા પણ કરી. આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે નાગરિકોને વનોનું રક્ષણ અને વન્યજીવનનું સંરક્ષણ કરવા અપીલ કરી. કોંગ્રેસ પાર્ટીએ આસામ વિધાનસભા ચૂંટણી માટે 7 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક કેમ્પ વિક્ટરીને લક્ષ્ય બનાવીને હુમલો કરાયો અને દેશભરમાં આનંદ અને ધાર્મિક મહત્વ સાથે ઈદની ઉજવણી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.